તારીખ 10/3/1998 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 622.
શ્રી મદરાજચંદ્ર વચનામૃત 609મો પત્ર ચાલે છે. સત્સંગ ક્યારે ફળવાન થાય કે આત્મકલ્યાણકારી સમજાય ત્યારે એ ફળવાન થાય, નહીં તો નિષ્ફળ જાય. પૂર્વે અનંત વાર એ રીતે નિષ્ફળ કર્યો છે. કપાળુદેવને તો એ સત્સંગનો એટલો બધો મહિમા હતો અને એમનું ફળ એમણે ભોગવેલું એટલે ફરી ફરીને એ પ્રસંગથી પોતાને સહજ સમાધિ સુધીની દશા સત્સંગના મહિમાથી આવી છે અને સત્સંગની ભક્તિ કરી છે. 7મો પેરેગ્રાફ આપણે ચાલી ગયો એ 8મો પેરેગ્રાફમાં કહે છે, અવશ્ય આ જીવે એટલે પોતે, અવશ્ય એટલે જરૂર, પ્રથમ એટલે પ્રાથમિકતા આપીને, મુખ્યતા આપીને, સર્વ સાધનને ગૌણ જાણી, ધર્મના બીજા સાધનને ગૌણ કરીને, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણે ઉપાસવો યોગ્ય છે કે જેથી બીજા સર્વ સાધન સુલભ થાય છે એવો અમારો આત્મસાક્ષાત્કાર છે. સાક્ષાત્કાર કરીને કહે છે એટલે અનુભવ કરીને કહે છે કે ધર્મના અનેક સાધનોમાં સત્સંગને ગૌણ કરીને બીજા સાધનોમાં પ્રવૃત્તિ ન કરવી. એટલે દ્રષ્ટાંત આપો, અમે ગુરુદેવનો સત્સંગ કરવા માટે સોનગઢ જતા હતા, બસમાં જતા હતા. બસ કોઈ વાર વહેલી મોડી પણ હોય, કોઈ વાર એવું થતું કે વ્યાખ્યાન સાંભળવાને 5 મિનિટ પહેલા જ આપણે ત્યાં પહોંચ્યા હોઈએ. બાજુમાં જ જૈન મંદિર છે, દર્શન કરીને વ્યાખ્યાનમાં જવું કે સીધું વ્યાખ્યાનમાં જવું, વિકલ્પ આવે તો અમે સીધા વ્યાખ્યાનમાં જતા. વ્યાખ્યાન પૂરું કર્યા પછી, સાંભળ્યા પછી દર્શન કરવા જઈએ, કેમ કે દર્શન શાંતિથી કરવા આવ્યું તો 10-15 મિનિટ લાગે. ઉપર જઈએ, નીચે જઈએ, એવી રીતે માનસ્તંભના દર્શન કરીએ, એમ 10-15 મિનિટ નીકળી જાય, વ્યાખ્યાન ચાલ્યું જાય. ભગવાનના દર્શન કરવા એ પણ બાહ્ય સાધન છે ને સત્સંગ પણ બાહ્ય સાધન છે. પહેલાં શું કરવું? ત્યારે કોઈને એમ થાય કે ભગવાનને કાંઈ ગૌણ કરાય, આ તો જીનેન્દ્ર દેવ છે. ઓકે, હા હા, પહેલા સ્વાધ્યાયમાં જવું પડે, પહેલા સ્વાધ્યાયમાં જવું પડે, પહેલા મંદિરમાં ન જવાય. એમ કહેવા માગે છે કે અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ ઉપાસવો યોગ્ય છે અને તે પણ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે. સર્વાર્પણ બુદ્ધિએ ઉપાસવો યોગ્ય છે. સર્વાર્પણની અભિપ્રાય આવી જવો જોઈએ. શું અભિપ્રાયમાં સર્વાર્પણ પણ આવવું જોઈએ સત્સંગ માટે. એવો એક પ્રસંગ બનેલો કે ગુરુદેવનો સત્સંગ ઉપર કેટલું વજન હતું. કૃપાળુદેવનું જ વજન હતું એમ નહીં, ગુરુદેવનું કેટલું વજન હતું એવો એક પ્રસંગ બનેલો છે કે બેનશ્રી પ્રવચનમાં આવવામાં પૂજા કરીને આવે હંમેશા, તો વહેલા ઉઠવાવાળા અને પૂજા પણ વહેલી કરે, પણ એમની પૂજા થોડી લાંબી ચાલે. ગુરુદેવ જોયું કે એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ પ્રવચન ચાલુ થઈ ગયા પછી એન્ટ્રી થાય છે. ફેર કેટલો પડે? 1.5 મિનિટનો. વધારે ફેર ન હોય. હા, પણ એ જુએ કે આ પ્રવચન ચાલુ થયું છે ને આ અંદર દાખલ થાય છે. બેસી ગયા પછી પ્રવચન ચાલુ છે એમ નથી. બધાની વચ્ચે કીધું, મિત્ર તો જ્ઞાની પુરુષ છે, છતાંય બધાની વચ્ચે કીધું. વ્યાખ્યાનમાં પહેલા આવી જાઉં. શું કીધું? હા, વ્યાખ્યાનમાં વહેલા આવી જાઉં. બે ત્રણ વાર સ્વાધ્યાય સ્વાહા ઓછું થાય એનો વાંધો નહીં. શું કીધું? પૂજામાં તો અર્ક કરે એટલે સ્વાહા કરવાની હોય ને, બે ત્રણ સ્વાહા ઓછા થાય એનો કાંઈ વાંધો નહીં. વ્યાખ્યાનમાં વહેલા ઉપસ્થિત થઈ ગયો. હું રીતસર આજ્ઞા કરી અને સહેજ ટોન સ્ટ્રીક હતો, કડક હતો. એ એમનું સત્સંગ ઉપરનું વજન બતાવે છે. એક વાર મારે એવું થયું હતું, હું બસ મળી આવી કે પંચર પડી ગયું હતું, એવું થઈ ગયું હતું. એટલે પંચર પડે બસ ને એટલે 1.5 કલાક નીકળી જાય. એટલે કંઈ ગુરુદેવને તો ખ્યાલ ન હોય. સામાન્ય રીતે હું આગળ બેસું, મોડો આવ્યો પણ આગળ આવતો તો ત્યાં ત્યાં બેસી જાઉં. આગળ આવવાની જરૂર નથી. કડકતો નહોતો, બિલકુલ ન ચલાવે. આમ તો ત્યાં વાળા કેટલા 15-20 મિનિટમાં ડોલતા ડોલતા મોડા આવતા હોય છે, પણ એને ગુરુદેવ કાંઈ ન કહે. અમારા ઉપર તો મમતા હતી, પ્રેમ હતો, એટલે અમને કહે કોને? જે નજીક હોય એને કહે. બાકી તો કાંઈ ડોલતા ડોલતા ત્યાં મોડા આવતા હોય છે. ત્યાં રહેવાવાળા તો હું મોક્ષો હતો, એ કાંઈ ગુરુદેવ માથાકૂટમાં ન ઉતરે કોઈ ને. યારે અમે તો બહુ નજીક હતા એટલે એવી રીતે ઈચ્છતા હતા એવું. એટલે એવી જ રીતે કોઈ વાર કોઈ કારણસર મોડું થઈ ગયું એટલે હું પાછળ બેસી ગયો. સાવ પછી વ્યાખ્યાન પછી હારે આટા મારતા હતા. વ્યાખ્યાનમાં હતા, મને હાજી જરા મોડું થઈ ગયું ને એટલે પાછળ બેઠો હતો. નહીં, આગળ આવીને બેસવાનું. એવું બધું થયું તો કંઈ સમજી જ ન કહો તમને કે શું કહેવા માગે છે. એ ક્યારે શું કહેવા માગે છે એ તમે પકડી ન શકો. એવું બધું હોય છે આની અંદર. એટલે એમને સાથે રહેવું નહીં હેલી વાત નથી, એમને નજીક રહેવું નહીં હેલી વાત નથી. ક્યારેક બહારથી ટપલું મારે ને ક્યારેક અંદરથી ટપલું મારે, બે કુરસી મારે. અને બે કુરસી મારે ત્યારે જ ઘડાય, ત્યાં સુધી ઘડો ઘડાય નહીં. માટીનો ઘડો હોય અને બહારથી એ ટીપે ને કુંભાર અંદરથી એ ટીપે ને પછી જ એનો ઘાટ સરખો આવે. અને ઘણા હોય તો નજીક રહેવું પડે ને ટપલા ખાવા પડે. હા, સમયસર આવી જવું અને આગળ બેસવું. એટલે વચમાં અમારે એવું શું થયું, વચમાં પ્રવીણભાઈ કહે કે મારી ગાડીમાં તમે આવજો, બસમાં નહીં જતા. હવે એમને બરાબર મોડું જવાની આદત, એ 2-5-10 મિનિટ મોડા હોય જ તે. પછી તો શું છે, હું કહું પાછળથી આવીને આગળ બેસી જતો. સામેથી આવતો તો બધાને ડિસ્ટર્બ થાય ને ગુરુદેવને ખ્યાલ આવે ને એમના વ્યાખ્યાનમાં થોડોક ડિસ્ટર્બન્સ ઊભો થાય, એટલે પાછળથી આવીને આગળ બેસી જ આપતો. એમનો ખ્યાલ એ ન હોય તો વ્યાખ્યાનના ઓલામાં હોય તો. મેં જોયું એક રવિવાર, બે રવિવાર, ત્રણ રવિવાર, એક વખત મોડું થતું એટલે સ્ટીયરિંગ મેં હાથમાં લીધું. પ્રેમણે મોડું થાય છે, ગાડી હું ભગાવું, તમને જલ્દી નહીં ચાલશે. એ કંઈક ગાડી ભગાવતો હતો એટલે ગાડી જરા જૂની હતી એટલે એમને થયું કે હા, હવે રીતે ગાડી ભગાવે તો સારું, ગાડી કકડી જવાની છે આ તો. એટલે મને બીજા રવિવાર કહે કે ના ના, તમે નહીં ચલાવો, તમે બહુ ફાસ્ટ ચલાવો છો, આ ગાડી એટલી બધી સારી નથી, અમને ખરાબ થશે, એના કરતાં હું જ ચલાવું. પછીના રવિવારથી મેં કીધું હું તો બસમાં જઈશ, મારે તમારી ગાડીમાં નથી આવવું. હા, કેમ? કે ટેવાયેલા એવી રીતે, એટલે ટાઈમસર તૈયાર જ નહોતા થઈ શકતા ને નીકળી જ શકતા નહોતા ટાઈમસર, ને ટાઈમસર પહોંચી જ નહોતા શકતા. ના, તો રવિવારે રવિવારે જતા હતા. હા, એટલે એમાં ક્યારેક ક્યારેક અમે એવો સારો વિષય ચાલતો હોય ને તો કન્ટિન્યુ પણ કરતા, એવું પણ કરતા. અથવા ક્યારેક ક્યારેક આ સોગાનીજીને એવી રીતે કોઈ આવ્યા હોય અને સત્સંગમાં વિશેષ રહેવું હોય તો એટલા દિવસ રોકાઈ જતા હોય, ક્યારેક રોકાઈ જતા હોય, એવું પણ બને. પર્યુષણના દિવસો હોય કે એવું હોય તો રોકાઈ જઈએ. આ એ મંદિર નહોતું થયું એટલે પછી પર્યુષણના દિવસોમાં ત્યાં રોકાઈ પણ જઈએ. અવશ્ય આ જીવે પ્રથમ સર્વસાધનને ગૌણ જાણી, શું એટલે બીજા પણ ધર્મ સાધનો હોય છે એ સાધનોને ગૌણ કરીને નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ સર્વાર્પણે ઉપાસવો યોગ્ય છે. આવું સત્સંગનું મૂલ્યાંકન આવી જવું જોઈએ. આ તો સમજાવે છે કૃપાળુદેવ, નહીતર સ્વયં જ આવવું જોઈએ, આપોઆપ જ આવવું જોઈએ. શું કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, બીજા સાધનો તો પછી આપોઆપ આવીને મળશે. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે, પોતાના અનુભવથી વાત કરે છે. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય અને આગળ ન વધે કલ્યાણના માર્ગે, તો અવશ્ય આ જીવનો જ વાંક છે. દો વાંક એટલે દોષ, જીવનો પોતાનો દોષ છે એમ સમજી લેવું. સત્સંગ પ્રાપ્ત થયા પછી એ સત્સંગનો લાભ પોતાને ન થાય તો સમજી લેવું કે પોતાનો જ દોષ છે, બીજું કોઈ કારણ નથી. શું કેમ કે તે સત્સંગ એ પોતાનો જ માર્ગ છે એમ શું કરવા, જીવનો પોતાનો માર્ગ છે એમ કહ્યું કે જીવને ઊંધાઈ કરવાની પહેલેથી જ પદ્ધતિ થઈ ગઈ છે કાર્યને, એટલે પોતાને લાભ ન થાય તે જોવે છે. ઓલાના કારણે લાભ નથી, ઓલાના કારણે લાભ નથી, આ કારણથી લાભ નહીં, નાખશે બીજાને માથે, માપ પોતાનો છે. શું કેમ કે તે સત્સંગના અપૂર્વ અલભ્ય અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. માઠા કારણો એટલે પોતાના જ એવા માઠા વિપરીત ઊંધા પરિણામો એ છોડ્યા નહીં. એ દોસ્તો પોતાનો છે કે જે સત્સંગનોથી લાભ થવો જોઈએ એ લાભ પોતાને ન થયો, એ પોતાના જ અનિષ્ટ પરિણામોને કારણે નથી થયો, બીજું કોઈ કારણ નથી એની અંદર. અને એમાં સત્સંગ છે એ અપૂર્વ પ્રસંગ છે, એ અલભ્ય પ્રસંગ છે, બહુ દુર્લભ પ્રસંગ છે એવું પોતે જાણ્યું નથી, એવું પોતે સમજ્યો નથી. એટલે પછી બીજા બીજા જે પરિણામ થયા, પોતાને નુકસાન કરનારા પરિણામો થયા, એ સત્સંગને બાધા પહોંચી. એ બધા માઠા કારણો છે, માઠા પરિણામો છે, નુકસાન કરનારા પરિણામો છે, એ જીવ છોડતો નથી. તો સત્સંગ પ્રાપ્ત થવા છતાં પણ જીવને નકામો નિષ્ફળ જાય છે. આ માઠા કારણોનું પેરેગ્રાફ નીચે લઈએ છે કે માઠા કારણો કેવા કેવા માઠા કારણો હોય છે, એ પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે. અને કૃપાળુદેવ તો સમજીને પ્રતિપાદન એ રીતે આપતા જ જાય છે. બહુભાગ બધા પત્રોમાં એમની શૈલી એવી છે કે જ્યાં એ પ્રશ્ન ઉઠે ત્યાં તો એનો ઉત્તર હાજર જ હોય છે. શું એ કેવા પરિણામો છે કે મિથ્યા આગ્રહ, સૌથી પહેલી વાત આ લીધી. જીવને આગ્રહ હોય છે કે આ આમ જ હોવું જોઈએ, આમ જ થવું જોઈએ. હં, એમ પોતાની રીતે પોતે અમુક કલ્પના કરી હોય, એ કલ્પનાનો એને આગ્રહ હોય છે. કલ્પનાનો આગ્રહ હોય છે માટે એને મિથ્યા આગ્રહ કહ્યો છે. વાસ્તવિકતા એમાં હોતી નથી, એ મિથ્યા આગ્રહ છે. અને સામાન્ય રીતે અનેક પ્રકારના જે મિસકોન્સેપ્ટ છે એ ઉલટા નિર્ણય, વિપરીત નિર્ણયોની સાથે એનું નિર્ણય બળ, વિપરીત નિર્ણય બળ પણ ચાલુ હોય છે. નિર્ણય નિર્ણય બળને ઉત્પન્ન કરનારા હોય છે, પછી ઉલટો હોય કે સુલટો હોય. એટલે આગ્રહ બંધાય છે અને એ આગ્રહમાંથી જીવ સત્સંગ યોગ્ય તો છૂટી શકે, પણ સત્સંગે પણ ન છૂટે ત્યારે એને માટે છૂટવાનો કોઈ રસ્તો રહેતો નથી. સામાન્ય રીતે સત્સંગમાં બધું છૂટી જાય. સત્સંગ એક એવી ચીજ છે કે બધા દોષ મટાડીને જીવને કલ્યાણના માર્ગે લઈ જાય. એનામાં એ જાતનું નિમિત્તત્વ છે. શું પછી પોતે જ ઉલટો ચાલે ત્યાં તો કોઈ ઉપાય નથી. જીવ જ્યાં પોતે જ દિશામુંડ રહેવા ઈચ્છે છે ત્યાં તીર્થંકરના ઉપદેશનો પણ ઉપાય નથી. 537માં આવ્યો ને, ત્યાં બીજો કોઈ ઉપાય નથી. પણ આ તો સમજવા માટે છે કે જેને અંદર ટેલી કરવું હોય એ ટેલી કરી લે કે આ જીવ આગ્રહ સેવે છે કે નહીં. દાખલા તરીકે નાનીના માર્ગે ચાલવું હોય તો જ્ઞાનીની આજ્ઞા, એ જ્ઞાની કહે એ રીતે, જ્ઞાનીએ જે ક્રમ ગોઠવો હોય એ રીતે ચાલવું પડે. એના બદલે એમ કે નહીં મારે તો મારી રીતે ચાલવું છે. શું એ આગ્રહ આમાં કામ ન આવે, પોતાની રીતે કામ કરવા માંગે તો ન થાય. દાખલા તરીકે પરિભ્રમણની ચિંતનાથી ક્રમ શરૂ થાય છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ એ છે. કોઈ એમ કે નહીં અમને તો આત્મા જ્ઞાયક છે અને આત્મા ધ્રુવ છે એમાં બહુ મજા આવે છે. શું આત્માની વાત આવે ને ત્યારે અમને બહુ મજા આવે છે. આ કાંઈ પરિભ્રમણની બાબતમાં કાંઈ અમારું કંઈ મેળ ખાય એવું લાગતું નથી. હવે ઓલો વિકલ્પનો કે શ્રવણનો કે કર્ણેન્દ્રિયનો આગ્રહ થઈ ગયો છે એ પોતાને ખબર ન હોય. શું અને કામ પછી પોતાની રીતે, આપણે તો આત્માનો મહિમા આવે છે ને આપણને, તો એમાં શું ખોટું કરીએ છે, એમાં શું ખોટું છે? ભાઈ આત્માનો મહિમા કયા સ્ટેજે આવે, યથાર્થપણે કેવી રીતે આવે એ જ ખબર ન હોય. એ સ્ટેજનું તો ઘણું દૂર હોય, પણ પોતાની રીતે કામ કરવા માગે તો કોઈ દિવસ કામ થાય નહીં. એક દ્રષ્ટાંત રૂપે આવ્યા છે એ એવું. મિથ્યા આગ્રહમાં પણ આવી રીતે આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી પણ અનેક પ્રકારે જે મિથ્યા આગ્રહ રહેતા હોય છે એ જીવના સત્સંગને નિષ્ફળ કરે છે અથવા સત્સંગ યોગને બાધા પહોંચાડનાર પરિણામ છે. કોઈ ભી પ્રકાર કી અપેક્ષા, વર્તન કી યા કિસી ભી પ્રકાર કી અપેક્ષા, અપેક્ષા વો અપેક્ષા હૈ. કિસી ભી મુમુક્ષુ કે પ્રતિ અપેક્ષા રખના, ઇસકા મતલબ યે હૈ કે હમકો ઇસકા લાભ લેના હૈ. યહી હુઆ ને, કિસી ભી ફોર્મ મેં. યે બાત પરમાર્થ કે અનુકૂળ નહીં હૈ, પ્રતિકૂળ હૈ. ઇસલિયે કે હમકો સેવા કરની હૈ, હમકો સેવા લેની નહીં હૈ. इस मार्ग में आने वाले को क्या होना चाहिए? हमको सेवा देनी है, सेवा करनी है, हमको सेवा लेनी नहीं है. સેવક થઈને રહેવું. બેનશ્રી કહેતા એ તો ટ્રસ્ટીને એમ કહેતા. ટ્રસ્ટી એટલે કોઈ અધિકાર જમાવનાર વ્યક્તિ નહીં, સત્તા ભોગવનાર વ્યક્તિ નહીં, સેવા કરનાર વ્યક્તિ. એટલે સત્સંગ યોગમાં તો સેવક થઈને રહેવું. હા, સેવક થઈને રહેવામાં ઘણા દોષોથી બચી જવાશે. એ તો સુપિરિયરિટી ઓફ કોમ્પ્લેક્સમાં નહીં અવાય, અહમભાવમાં નહીં અવાય, અધિકાર બુદ્ધિમાં નહીં અવાય, અપેક્ષાવૃત્તિમાં નહીં અવાય, ઘણા દોષોથી બચી જવાશે. એટલે કોઈ વાર તો એ નાનીનું એક વચન ઘણા દોષથી બચાવે એવું હોય છે. એ સેવક થઈને રહેવું આપણે, તો બસ સેવક થઈને રહેવું. સ્વતંત્ર પદાર્થ છે અને એના ગુણધર્મ ને એની યોગ્યતા અનુસાર પરિણામ છે કે આપણે આપણા ઈચ્છા અનુસાર પરિણામ છે. કોઈ દિવસ એ શક્ય જ નથી. પરમાણુ હોય કે જીવ હોય, બીજો પદાર્થ આપણી ઈચ્છા પ્રમાણે પરિણમે એ શક્ય છે જ નહીં. અને મિથ્યાત્વ અવસ્થામાં એ આગ્રહ અને એ અપેક્ષા ઊભી થયા વગર રહેતી નથી. હા, એટલે પછી નરક નિગોદમાં ન જાય તો શું થાય? તો એ થાય ને, સીધી વાત છે. અપેક્ષા વૃત્તિમાં આધીન કરવા માગે છે અને એ વાત કોઈ રીતે શક્ય નથી. એટલે એમાં અનંતી આકુળતા રહેલી છે. એક પદાર્થને કે એક પરિમાણોને કે એક જીવને પોતાના આધીનને પોતાની ઈચ્છાને અનુકૂળ કરવું, એટલે આખા જગતને પોતાની ઈચ્છા અનુસાર કરવાનો એમાં અભિપ્રાય રહેલો છે. એટલે એમાં અનંતી આકુળતા જ્ઞાની જોવે છે. શું શું કહે છે કે એક તો મિથ્યા આગ્રહ છે, એમાં આગ્રહ શબ્દ જ છોડી દેવા જેવો છે. આગ્રહ શા માટે? મારે જ કામ કરવું છે અને જે રીતે થાય તે રીતે કરવું છે. આગ્રહ એવી રીતે હોવો જોઈએ કે આ કામ જેવી રીતે થાય એવી રીતે કરવાનો આગ્રહ હોવો જોઈએ. તો એ મિથ્યા આગ્રહ નથી. બીજી રીતે થવાનું પણ નથી. માટે બીજી રીતે કોઈ પણ રીતે કાર્ય કરવાનો આગ્રહ એ મિથ્યા આગ્રહ છે અને એ છોડી દેવું એ સત્સંગને બાધ કરનારું મોટું બાધક કારણ છે. સત્સંગનું બાધક કારણ છે. સત્સંગ આરાધવો છે કે સત્સંગમાં રહીને સત્સંગના બાધક કારણને સેવવો છે? શું કરવું છે? સત્સંગ તો આરાધન કરવાની ચીજ છે. સ્વચ્છંદપણો, પોતાની મતિ કલ્પનાએ ચાલવું, નાનીની આજ્ઞાએ નહીં ચાલતા પોતાની મતિ કલ્પનાએ ચાલવું, એ સ્વચ્છંદ છે. અત્યાર સુધી જીવે એ જ કર્યું છે. મારે કયું પુસ્તક વાંચવું એમ પૂછે તો પુસ્તક વાંચવાનો નિર્ણય તો પોતે લઈ લીધો. હવે કયું વાંચવું એ પૂછવા જાય છે. એના બદલે એમ પૂછે કે મારી યોગ્યતામાં મારે શું કરવું જોઈએ, તો બરાબર છે કે આપ કહો એ પ્રમાણે કરવું છે. પણ મારે તો પુસ્તક વાંચવું છે, હવે કયું વાંચવું એ આપ બતાવો. ઠીક છે, જ્ઞાની તો એમ કે ભાઈ તારી યોગ્યતામાં આ પુસ્તક ઠીક છે એ બતાવી દેશે. પણ જીવ ક્યાં પોતાનો નિર્ણય રાખીને વાત કરે છે. અડધો નિર્ણય મારો ને અડધો આપનો, ઠીક એવું થયું. એની અંદર કેટલોક નિર્ણય મારો અને બાકીનો આપનો, એવી રીતે કેમ કામ થાય? એ સ્વચ્છંદપણું છે અથવા પોતાના અભિપ્રાયને વિપરીત અભિપ્રાયને છોડવો નહીં એ જીવનું સ્વચ્છંદપણું છે. પ્રમાદ એટલે શિથિલતા. કોઈને કોઈ બાને જીવ પ્રમાદ કરીને સત્સંગને ગૌણ કરે છે એ શિથિલતા પણ સત્સંગને બાધક છે. અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય એટલે શું છે કે જે જીવોને અપેક્ષા વર્તી રહીએ છીએ કે મને આ ખાવા જોઈએ, મને આવવું જોઈએ, મને ગરમ જ જોઈએ, મને આવવું જ જોઈએ, મને આમ જ જોઈએ, શું જે ઉપેક્ષાનો વિષય છે એ ન કર્યો હોય, ઉપેક્ષા ન કરી હોય એટલે અપેક્ષા કરી હોય એમ છે, એ અપેક્ષાને કારણે પણ સત્સંગ ગૌણ થઈ જશે કે મારે આના વગર નહીં ચાલે, મને મારે આના વગર નહીં ચાલે. દાખલા તરીકે મોડું થતું હોય અને પરવારવાનું હોય તો આગ્રહ હોય ને તો પોતાની રીતે જ પરવારે, ભલે મોડું થાય. અને જો એ આગ્રહ ન હોય ને તો ગમે તેમ ફટાફટ ગમે તેમ ચાલશે પણ સત્સંગમાં ટાઈમ સર્જો એમ થશે. પછી એ ગરમ પાણીથી કે નાહવાનું હોય કે ઘરમાં ગરમ ચા પીવાની હોય કે અમુક વસ્તુ જોઈએ કે ન જોઈએ એવું હોય કે અમુક ફાવે કે ન ફાવે એવું હોય, ભાવે કે ન ભાવે એવું હોય, એ બધી ગડબડ સત્સંગના ઈચ્છુક જીવોને ગૌણ થઈ જવી જોઈએ. એટલી સત્સંગની પ્રધાનતા આવવી જોઈએ. બધું આપોઆપ ગૌણ એની મુખ્યતા આવે તો આ ગૌણ થાય જ તે, અને આ મુખ્ય થાય તો સત્સંગ ગૌણ થઈ જાય એમ કહેવાય છે. તો જ સત્સંગ ફળવાન થાય નહીં. આ રીતે થયું હોય તો સત્સંગ ભલે પછી સત્સંગમાં જાય પણ એને ફળવાન નહીં થાય. કેમ કે ઓલું બધું રાખીને એને કરવું છે, ક્યાં આગ્રહ રાખવો છે, ક્યાં સ્વચ્છંદ રાખવો છે, ક્યાં પ્રમાદપણું એમને એમ રાખી લેવું છે, ક્યાં પોતાની ટેવ કુટેવ ફાવવું ન ફાવવું, ભાવવું ન ભાવવું એમને એમ રાખવું છે, નહીં ચાલે. એ બધું મૂકવું પડશે, એ બધું ગૌણ કરવું પડશે. મૂકવું એટલે ગૌણ કરવું પડશે અને સત્સંગની જ મુખ્યતા થવી જોઈએ. તો જ સત્સંગ ફળવાન થાય, તો જ એને સત્સંગ પ્રત્યે બહુમાન છે, એને પરમ હિતકારી જાણ્યો છે, તો એને આના પ્રત્યે પરમ સ્નેહ છે, નહીંતર બીજા પ્રત્યે પરમ સ્નેહ છે અને આના પ્રત્યે ઓછો છે, એ થઈ ગયું. એ સત્સંગ ફળવાન ન થાય તે ન થાય. અથવા આ એક બહુ સહેલી વાત લીધી, બધાનો હૃદયો કરી નાખે એવી, બધા દોષોને ઉડાડી મૂકે. સત્સંગમાં એક નિષ્ઠા, જે પરમ કલ્યાણકારી એવી નિષ્ઠા, એક નિષ્ઠા થઈ ગઈ કે આ મારા પરમ કલ્યાણનું સાધન છે, એવી એક નિષ્ઠા થઈ ગઈ, ઓટોમેટિક બધું ગૌણ થઈ જશે. આ બધા કારણોના વિચારમાં વિચારાણું હોય, ન વિચારાણું હોય, સમજાણું હોય, ન સમજાણું હોય, કાંઈ વાંધો નહીં આવે. એક નિષ્ઠા છે એવડા દોષોને ઉત્પન્ન જ નહીં થવા દે, આગ્રહને નહીં ઉત્પન્ન થવા દે, સ્વચ્છંદને ઉત્પન્ન નહીં થવા દે, અપેક્ષાવૃત્તિઓને ઉત્પન્ન નહીં થવા દે, સીધું એની એક નિષ્ઠામાં એની મુખ્યતા આવી જશે. અથવા અપૂર્વ ભક્તિ, અપૂર્વ મહિમા, બહુમાન. હા, એક નિષ્ઠા એટલે શું? નિષ્ઠાની અંદર શ્રદ્ધા અને નિર્ણય બે ભેગા મળેલા છે, જેને આપણે નિષ્ઠા કહીએ છીએ. એમાં નિર્ણય પણ એ છે કે સત્સંગ એ જ સર્વોત્કૃષ્ટ વાત છે, મારા માટે સર્વોપરી વાત છે, એવો એક નિર્ણય પણ છે અને એવી એક શ્રદ્ધા પણ છે, એની અંદર વિશ્વાસ પણ છે, શું. અને એની અંદર બીજી કોઈ પણ પ્રકારે ફેરફાર થવાની શક્યતા નથી એવું બળવાનપણું છે, એને નિષ્ઠા કહે છે. નિષ્ઠામાં શું છે? એ નિર્ણય અને શ્રદ્ધાનું બળ પણ સાથે છે. એવી એક નિષ્ઠા હોય તો વચ્ચે બીજું કાંઈ આવે નહીં. એકનો અર્થ શું છે? કે વચ્ચે બીજું કાંઈ જગ્યા નથી, બીજાની જગ્યા નથી, એવી એક નિષ્ઠા હોય સત્સંગ પ્રત્યેને, તો આ ઉપરના ચાર માંથી એક કારણ ઉભા જ નહીં થાય તારે. ભલે એ વાત તો સમજો હોય કે ન સમજો, ઓટોમેટિક જ નહીં આવે એમ કે છે. શું અસ્થિમાં નાસ્તિનો અભાવ જ રહેશે એમ કેવું છે. અથવા અપૂર્વ ભક્તિ, જો સત્સંગમાં અપૂર્વ ભક્તિ, એનું અપૂર્વ બહુમાં બહુમાન હોય તો એની મુખ્યતા થઈ જવાની, સર્વોપરી મુખ્યતા રહેશે, બસ બાકીનું નહીં આવે. પછી એવું ન કર્યું હોય તો એ ફળવાન નહીં થાય, તો સત્સંગ ફળવાન નહીં થાય. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં જીવના મિથ્યાગ્રહ આદિ ચારે પ્રકારના અનેક પ્રકારના દોષો નાશ પામે, એટલે ઉત્પન્ન ન થાય હોય તો નાશ પામી જાય. શું કહે છે? જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય, શું સત્સંગમાં આવ્યો એમ નહીં, ઉપાસ્યું હોય તો બધા દોષ હોય તો હશે તો નાશ પામી જશે. અને અનુક્રમે જીવ સર્વદોષથી મુક્ત થાય, બધા દોષોનું ક્રમે મટી જવાના. આવું દોષ મટાડવાનું પરમ સાધન છે એમ જાણીને કૃપાળુદેવે આ વિષય ઉપર આટલો બધો વિસ્તાર કર્યો છે. હજી આગળ જોરદાર વાત કરશે હજી તો, પણ એમને એમના હૃદયમાં એમના અભિપ્રાયમાં સત્સંગનું શું સ્થાન હતું એ આ એક પત્રથી નીકળે છે કે એમનું કેવું સ્થાન હતું. એટલે એ વિચારીને સમજીને એ હદે જો આપણામાં એ વાત ઊભી થાય એટલે બેડો પાર જ છે એમ સમજી લેવાનું. અને જ્યાં સુધી એમાં ક્ષતિ રહે ત્યાં સુધી એ અવરોધક કારણ બાધક કારણ ઊભું છે એમ સમજવા યોગ્ય છે. ૧૫૮ પાનો છે.
પ્રભુ મેરે તું સબ બાતે